તારીખ 21-10-1995 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 509.
ઓળખાણ થવા માટે જે પૂર્વ તૈયારી જોઈએ તે પણ જોઈએ, એવી પણ યોગ્યતા આપવી જોઈએ, આવી ઘટે છે. અને જો ઓળખાણ થાય યોગ્યતા પૂર્વક, પછી તો યોગ થવો જરૂરી છે. કોઈ જીવોની એવી યોગ્યતા થાય અને તાત્કાલિક યોગ ન થાય, સમય પણ લાગે, કેમ કે કોને યોગ સાથે અને પ્રારબ્ધ સાથે સમજ. તો કોઈને તાત્કાલિક થાય તો કોઈને અમુક કાળ પછી થાય, એનો કોઈ નિયમ નથી કેટલો કાળે, કેમ કે એ તો દરેક જીવનું પ્રારબ્ધ જુદી દીધું છે. પણ ઓળખાણ થાય પ્રત્યક્ષ યોગે ત્યારે તે જીવને કેવા સારા પરિણામ થાય, એની યોગ્યતા કેટલી બધી સારી હોય અને કેવા કેવા પ્રકારના દોષોનો અભાવ થઈ જાય. ખાસ કરીને તો આ પત્રનો વિષય એ છે કે કેવા કેવા પ્રકારના દોષોનો અભાવ થઈ જાય. પહેલાં એવા દોષો હતા એ જીવમાં, અને પછી એ દોષોનો અભાવ થાય છે. તો એ દોષો કેવા કેવા હતા અને એનો અભાવ થઈ ગયો, એનું વર્ણન આ પત્રમાં બહુ સારું આવ્યું. જેવી જે યોગ્યતા જોઈએ એટલે એમાં નિર્મળતા આવવી જોઈએ છે, પોતાની દ્રઢ મુમુક્ષુતા હોવી જોઈએ છે. મુમુક્ષુતામાં પ્રાપ્ત ઉપદેશને અમલીકરણ કરવાની એની પૂર્વ તૈયારી હોય છે, અમલીકરણના સ્ટેજમાં આવે છે. અને અંતરાત્મ વૃત્તિ પરિણામે જીવને જ્ઞાની પુરુષનું ઉત્થાન થાય છે. 674માં એ વાત લીધી છે, આપણે આત્મજાગૃતિના પણ આ વખતના એ વાત આવી ગઈ છે. એવી યોગ્યતા થઈને જીવને ઓળખાણ થાય તો એના પરિણામોમાં જે લાભ થાય છે, અને લાભ થાય છે એટલે દોષનો નાશ થાય છે, ગુણ પ્રગટ થાય છે, એનું વર્ણન આ પત્રમાં અંબાલાલ સાહેબ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થઈ તથા પ્રકારે એટલે તેના પ્રમાણમાં એ વખતે જે યોગ્યતા સારી થઈ તેના પ્રમાણમાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મોળા પડવાનો પ્રકાર છે. સ્થાન પહેલું છે એટલે ચારિત્ર કર્મ જે મોહનીની પ્રકૃતિ છે, ચારિત્ર મોહનીની ક્રોધ માન માયા લોભ એ પહેલા ગુણ સ્થાનનો અભાવ થયે અભાવ થાય. પણ મુમુક્ષુને હજી પહેલા ગુણ સ્થાનનો અભાવ થયો નથી, તો ત્યાં અનંતાનુબંધી રહી ખરી પણ કેવી રહી, ફિક્કી પડી ગઈ, મોળી પડી ગઈ. આ ચારે પ્રકૃતિઓ નો અંત તો દસમા ગુણ સ્થાને આવે, દસમા ગુણ સ્થાન ના છેડે ચારે નો નાશ થાય, અને અગિયારમું કે બારમું જે શ્રેણી હોય એમાં એનો અભાવ હોય. અગિયારમાં ઉપશમ થી અભાવ હોય અને બારમાં ક્ષય થી અભાવ હોય. પણ પહેલા ગુણ સ્થાનમાં અને પહેલા ગુણ સ્થાનમાં જ્ઞાની પુરુષ નું ઓળખાણ થયે ફેર શું પીડ્યો કે કઈ ફેર પીડ્યો નહીં, એવો ને એવો રહ્યો જીત એવું ના બને. એનામાં અવશ્ય ફેર પડે પડે ને પડે, ભલે ગુણ સ્થાન નથી બદલાયું, પણ તે જીવ ઉત્તમ કોટીનો મુમુક્ષુ કહેવા યોગ્ય છે એ વાત એમણે 335માં લખી છે. ત્યાંની સ્થિતિ શું હોય છે? પાનું 320 છે, નીચે ચોથી લીટી. માત્ર જ્ઞાની ને ઈચ્છે છે, જ્ઞાની સિવાય કઈ ચાહતો નથી. માત્ર જ્ઞાની ને ઈચ્છે છે, સંસારના કોઈ પદાર્થ ને હવે ઈચ્છતો નથી. ઓળખે છે, ઓળખાણ નિષ્ઠિ જાણી લીધું આપણે 522 માં ચાલે છે, અને એને ભજે છે. પછી એને એની ભજના થઈ જાય છે, એ જ તેવો થાય છે, તેના ફળ સ્વરૂપે તે જ્ઞાની થશે. એ જ તેવો થાય છે એટલે કેવો થાય છે? જેવા જ્ઞાની થયા તેવો થાય છે, ભવિષ્યમાં જ્ઞાની થાય. અને વર્તમાનમાં તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે, તેને ઉત્તમ મુમુક્ષુ ની કક્ષામાં આ જગ્યાએ મૂકવો છે. તો કે એને ક્રોધમાન માયા કઈ હોય કે ન હોય? તો કે હોય તો ખરા. એમ કે એનો ક્રોધ ચાલ્યો ગયો, પેલા એનો ક્રોધ હતો, તો કે ના ગયો નથી. માન ઘણું હતું, માન પ્રકૃતિ બહુ હતી, તીવ્ર ચાલી ગઈ કે ના ચાલી નથી ગઈ? તો પણ તો પછી ફાયદો શું થયો? તો કઈ મળક મળી પડી ગઈ, એ પ્રકૃતિનો રસ તૂટી જાય, એની શક્તિ ઘટી જાય. આ તો સમજાયું છે, ચારિત્રમોથી પ્રકૃતિ છે. સાથે સાથે એ વાત ધ્યાન રહે છે કે એને દર્શન નો અનુભાગ પણ ઘટે છે, તો જ જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય. એટલે દર્શનમોની અપેક્ષાએ 751 પત્રમાં કૃપાળુજીને એને પહેલું સંકેત કીધું, જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ એ પહેલું સંકેત કર્યું, અથવા તે ભૂમિકાનું સમ્યક દર્શન છે તે એમ કહી શકાય. જ્ઞાન અપેક્ષાએ તે ભૂમિકાનું સમ્યક જ્ઞાન છે ઓળખાણ થઈ, અને શ્રદ્ધાની અપેક્ષાએ તે ભૂમિકાનું તે સમ્યક દર્શન છે, કેમ કે તે અંગભૂત કારણ છે. અંગભૂત કારણ છે એટલે જેમ અંગ અંગીને સાંધા વગરનો સંબંધ છે, એવી જ રીતે એ સંધાઈ જશે, આખો આખો અંગ થઈ જશે, સમ્યક દર્શન, અખંડ સમ્યક દર્શન પ્રગટ કરશે. એટલે એમ કે છે કે અહીંયા તો પકડાવે છે ચારિત્રમોની પ્રકૃતિ છે, કેમ કે દર્શન બહુ સમજાય ન સમજાય, જ્ઞાન સમજાય ન સમજાય, ક્રોધમાન માં લોક તો સમજાય જાય, એટલે ત્યાંથી સમજાવે છે કે તેના પ્રમાણમાં તથા પ્રકારે, એટલે તેના પ્રમાણમાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોક મોડા મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. એ પરિણામ હોય એના ફિક્કા પડી જાય, મોડા પડી જાય, ગમે એવા તીખા તમતમતા હોય પહેલા મોડા પડે પડે ને પડે છે. કે જેમ બની એમ બનવાથી, જેમ બની એટલે એમ બનવાથી અનુક્રમે તે પરીક્ષણપણાને પામે છે, ભવિષ્યમાં તે અનંતાનુબંધીનો ક્ષય થઈ જશે, નાશ પામે છે, અને ચોથા ગુણ સ્થાને આવશે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, એટલે શું થાય, જેમ જેમ નો આયા શું કહે છે કે પરિચયમાં આવે છે. પરિચય વગર કોઈનું ઓળખાણ થવાની કોઈ બીજી પરિસ્થિતિ છે જ નહીં, એક જ ઓળખાણનો પ્રોસેસ છે પરિચય થવો તે. અને જેમ જેમ તેનો પરિચય થઈને એને વિશ્વાસ આવતો જાય કે પ્રતીતિ આવતી જાય, તેમ તેમ એના પ્રોસેસમાં જ શું ચાલુ થયું, મતાભિગ્રહ દુરાગ્રહતા આદિ ભાવ મોડા પડવા લાગે છે. એક તો જે સંપ્રદાયમાં મત એટલે સંપ્રદાયનો મત એનો મોડો પડી જાય, અન્ય મતમાં હોય તો એ મોડો પડી જાય, અને દિગંબરમાં હોય તો પણ સંપ્રદાય બુદ્ધિ મળી પડી જાય. મતનો આગ્રહ ન રહે, કેમ કે જ્યાં મતનો આગ્રહ છે ત્યાં સત નથી, જ્યાં મત છે ત્યાં સત નથી, અને સત છે ત્યાં મત નથી. આમ છે કેમ કે સતનો મત બહુ વિશાળ છે, એને સંપ્રદાય બુદ્ધિની કોટડીમાં કેદ કરી શકાય નહીં. મતાગ્રહ પહેલા એનો મોળો પડી જાય છે, એ પણ મોળો પડે છે. અને દુરાગ્રહતા આદિ ભાવ, ઘણાની પ્રકૃતિમાં આગ્રહનો પ્રકાર હોય છે. સંપ્રદાય બુદ્ધિ સંપ્રદાય બુદ્ધિ છોડી દે નહી, જૈન નો મત નો આગ્રહ કાઢી નાખ્યો છે. કેમ કે હું આત્મા છું એ વાત તો પાળુદેવ લખે છે ને, બધા જ્ઞાનીઓની એ જ વાત છે. ધર્મદાસજી એક શૂલ લખે કહ્યું કે હું વિષ્ણુ નથી, હું બૌદ્ધ નથી, હું શ્વેતાંબર નથી, હું પીતાંબર નથી, હું દિગંબર પણ નથી. હતા એ દિગંબર વૃક્ષુલતના વિશ્વમાં હતા, બધાને ના પાડી દીધી. એને એનો અર્થ શું થાય કે હું મતમાં મતની સાંકડી પરિસ્થિતિમાં હું નથી. મતનો આગ્રહ છે એ મનને સંકુચિત કરે છે, અથવા જે મતાગ્રહી જીવ હોય છે એ સંકુચિત માનસ વાળા હોય છે, એને કેટલીક પોતાની કલ્પનાથી મર્યાદાઓ બાંધી હોય છે, અને એ મર્યાદાને અંદર જ એને એમ લાગે કે હવે આ બરાબર નહીં, તે મર્યાદાથી બહાર જાય એટલે એ ન કહી શકે કે આ બરાબર નહીં. ગુરુદેવને સમ્યક દર્શન થયું ત્યારે એ સ્થાનકવાસીના સાધુના વેશમાં હતા. 1978 ની સાલમાં જયારે અમરીશા રાતમાં આવ્યું અને એમને પોતાના પરમાત્માના દર્શન કર્યા, નિજ સમયસારના દર્શન કર્યા, ત્યારે હું પ્રત્યેને સાધુના વિશ્વમાં. હવે આજે કોઈ પણ દિગંબર પંડિતને પૂછો તમે ના પાડશો, થાય જ નહીં, ફૂલિંગ છે. દિગંબર સિવાય, દિગંબર ધર્મમાં આવ્યા સિવાય સમય દર્શન થાય નહીં, એ મતાગ્રહ છે દિગંબર. અને એનો આ મોટો પુરાવો છે, ગુરુદેવ પોતે જ મોટો પુરાવો છે, અને પોતાના મોઢે એમણે આ કહેલી વાત સાંભળેલી છે. પછી એમણે પોતે રાત્રિ ચર્ચામાં આ પ્રશ્ન કહ્યો હતો. પ્રશ્ન એટલા માટે નીકળ્યો હતો કે કોઈ એક મુમુક્ષુએ કૃપાળુદેવ ઉપર શંકા કરેલી કે સાહેબ એમણે તો કઈ સંપ્રદાય તો બદલ્યો નહોતો, દિગંબર તો થયા નહોતા, જન્મ તો એમનો દિગંબરમાં થયો નથી, તો પછી એમને સમ્યક દર્શન કેમ હોય? ગુરુદેવ કે સમ્યક દર્શન નહીં, એક અવતારી હતા એ તો, કે સમ્યક દ્રષ્ટિ તો હતા એટલું જ નહીં, એક અવતારી હતા એ તો. બેસે નહીં, પ્રશ્ન કરનારને વાત બેસતી નથી. એ તો પછી એમ કહ્યું કે હા અમારો પુરાવો છે, હા માફ કર્યો, અમે બેઠો તો મેં જોયું, હા અમે બેઠા કે દીદી અમને થયું તેની અમે આમાં હતા. આમ કર્યું, દીદી અમને થયું તેની અમે આમાં હતા, આમ જ કર્યું. એ તો ખુલ્લી વાત છે કે પરિવર્તન તો એકાણુંમાં કરેલું છે, એકાણું પછી સમ્યક દર્શન થયું છે એ વાત છે. નિવાસીમાં તો એમના નિમિત્તે પૂજી બેન છે ને સમ્યક દર્શન થયું. વાત નહીં બેસે, દિગંબરનો મતાગ્રહ છે એની વાત નહીં, કે એની બુદ્ધિ સંકુચિત થઈ જાય છે. સમ્યક દર્શન બહુ વિશાળ ચીજ છે, ક્યાં ક્યાં થાય, કોને કોને થાય. તો તું તો હજી આની વાત કરે પણ તિર્યંજને થાય છે, ક્યાં ક્યાંથી હશે ને દિગંબર લેવા જાવ? ભગવાન મહાવીર સ્વામી બહુ મોટો પુરાવો ઉભો કર્યો. મહાવીર સ્વામી કે આ દિગંબર બધા પીડા રે, કે ગૌતમ સ્વામીને ગણધર બનાવ્યા, પ્રકાંડ વિરોધી અને અન્યમતી, અમને પહેલી સીટ આપી, મારા પછી તારો વાર, બીજા બધા પીડા રહ્યા. ઇતિહાસ શું કે છે કે આ ધર્મ ની અંદર આવી કોઈ સંકુચિતતા નથી. મારે એની તરવાર, ગુણવાન હોય એનો પહેલો નંબર, બાકી બધી કોઈ વાત નહીં, બીજું કઈ જોવાનું નહીં. મેરિટ ઉપર એટલું કામ થાય છે, મેરિટ ઉપર માર્ક અપાય છે, બીજી કોઈ વાત જોવાની નહીં. કાંડાળ ને આ 28મી ગાથા, રત્નકરણ શ્રાવક આચાર્ય ની 28મી ગાથા છે. કે ગણધર દેવ એને દેવ કે છે, ચાંડાળ ને સમય દર્શન થાય ત્યારે થાય છે, અને ગણધર દેવ એ ચાંડાળ કે ચાંડાળ નથી તો આત્મા છે, અને ધર્માત્મા છે. એ તો આત્મા છે એમ નહીં, ધર્માત્મા છે, અને ધર્માત્મા છે એટલે પરમાત્મા છે. મુમુક્ષુને માટે તો એને ગણધર દેવ એને દેવ કે છે, મુમુક્ષુ તો દેવ કે જ એને, પણ ગણધર દેવ પણ એને દેવ કે છે. એવી ગાથા છે, 28મી ગાથા છે. ગણધર દેવ એને દેવ કહેતા હોય તેને વંદન નમસ્કાર કરાય કે ન કરાય, આ બધી ગાથાઓ છે. મહિને મૂકેલી છે. સત્યનું સ્વરૂપ આવું છે, પછી એને નામ ગમે તે આપો. તો આ ભરત ક્ષેત્રમાં દિગંબર નામ આપ્યું છે, મહાવિદ્ય ક્ષેત્રમાં ક્યાં દિગંબર એવું નામ છે? કેમ કે ત્યાં કોઈ શ્વેતાંબર નથી, દિગંબર કહેવાની જરૂર ક્યાં ઉભી થઈ? કપડા પહેરેલા કોઈ સાધુ જ નથી ત્યાં, પછી સાધુ દિગંબર હોવા જોઈએ એ વાતની ત્યાં કઈ જરૂર નથી રહેતી. ત્યાં દિગંબર જૈન ધર્મ એવું નથી લખાતો, સનાતન જૈન ધર્મ એમ લખાય છે. પહેલો પહેલું સ્વાધ્યાય મંદિર ઉપર આપણે સનાતન જૈન ધર્મ નું બોર્ડ લાગ્યું હતું, પછી ઘણા દિગંબરો આવતા થયા, બધા ગુરુદેવ ને વાત કરી, ચર્ચા કરી કે સાહેબ શ્વેતાંબર છે તો દિગંબર જુદું પાડવું જરૂરી છે, નહીં તો જૈન તો બધા જૈન જ કહેવાય છે, કેવી રીતે જુદું પડશે? સનાતન માં કોઈ સમજ છે નહીં, કેમ કે શ્વેતાંબર પોતાને સનાતન કે છે અને દિગંબર એ પોતાને સનાતન જ કે છે. સનાતન એટલે પુરાણો, અનાદિનો, તમારો મત તો અનાદિનો છે, અને વાત તો સાચી છે, બધા મત અનાદિના જ છે. કોઈ જૂનો છે માટે સાચો છે એવું તો કઈ છે નહીં, ખોટા મતે અનાદિના છે અને સાચા મતે અનાદિના છે. જો ખોટા મત અનાદિના ન હોય તો અનાદિનો સંસાર પણ ન આવે, એ તો કઈ પ્રશ્ન નથી. ઠીક વાત છે, આપણે દિગંબર લોકો પછી પાછળથી દિગંબર જૈન સાથે તો સનાતન જૈન ધર્મ એવું નથી. મતાગ્રહ છૂટી જે મોળો પડી જાય, અને દુરાગ્રહતા એટલે હું કહું એવો આગ્રહ, હું માનું, હું કહું એ પ્રમાણે થવું જોઈએ, હોવું જોઈએ, વર્તવું જોઈએ, એ પ્રકારની ખેંચ પકડ એ આગ્રહમાં પડી જાય. મોળો પીડ્યા વિના એવા ભાવ આદિ, એવા ભાવ મોળા પડવા લાગે છે, કે આગ્રહના ભાવ મોળા પડવા લાગે છે. એ શું બતાવે છે કે જ્યાં જ્યાં પોતાના વિચારોનો આગ્રહ છે, એ વિચારો સાથે રાગ તો છે, આગ્રહ છે એટલે એટલે રાગનો આગ્રહ છે, અને રાગના રાગને મિથ્યાત્વ કહ્યું છે. રાગને મિથ્યાત્વ નથી કહ્યું, રાગ તો દસમા ગુણસ્થાન સુધી રહેવાનો, રાગ તે મિથ્યાત્વ નથી, પુણ્ય તે મિથ્યાત્વ નથી, પાપ તે મિથ્યાત્વ નથી. જો પાપ મિથ્યાત્વ હોય તો સમય દ્રષ્ટિને પાપ થાય નહીં, પણ સમય દ્રષ્ટિને પાપ થાય છે, પાંચમા ગુણસ્થાન સુધી છે પાપ બાપ. પુણ્ય પાપ રાગ એ કોઈ મિથ્યાત્વ નથી, પણ રાગનો રાગ તે મિથ્યાત્વ છે, અને રાગનો રાગ એ આગ્રહ બતાવે છે. જ્યારે એ રાગનો રાગ મટે અથવા મટવા યોગ્ય થાય એ પહેલા એ મોળો પડ્યા વિના રહે, મોળો પડે પછી જ મટે એવો એનો ક્રમ છે. દર્શનમાં પણ મોળો પડ્યા પછી જ મટે, ચારિત્રમાં પણ મોળો પડ્યા પછી જ મટે. પેલા એની શક્તિ ઘણી હોય, તીવ્ર હોય, ત્યારે એ શક્તિ પેલા તૂટે પછી એ ભાવ મટે. તેમ તેમ મતા વિગ્રહ દુરાગ્રહ આદિ ભાવ મળા પડવા લાગે છે અને જીવને પોતાના દોષ જોવા પણ ચિત્ત વળી આવે છે. એનું ચિત્ત ઉપયોગ શબ્દ નથી લીધો, ચિત્ત શબ્દ લીધો, નેથી છે ઉપર ઉપરથી નથી, નેથી વારંવાર એને પોતાના દોષ જોવાનો ક્યાં કરે છે. કેમ કે એના મનમાં એમ રહ્યા કરે છે કે મને નુકસાન તો મારા વર્તમાન પર્યાયમાં થાય છે, દોષ તો મારા વર્તમાન પર્યાયમાં થાય છે, જો એ ચાલતા દોષને હું ન જોઉં, એનું અવલોકન ન કરું, દોષ જાય કેવી રીતે, નુકસાન થાય છે એ ખબર જ ન રહીએ, ખબર જ ન પડે. પોતાના દોષ જોવા પણ ચિત્ત વળી આવે છે. વિકથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે. સાત પ્રકારના વર્ણન કર્યું છે, સાત પ્રકારના પરિણામો નાશ થાય છે. પહેલો લીધો મતાગ્રહ દુરાગ્રહ, પછી લખ્યું પોતાના દોષ જોવાની વાત લખી, ત્રીજી ચોથી લખી વિકથા આદિ ભાવમાં નિરસપણું કયો કે મળા પડવું કયો. વિકથા એટલે ચાર પ્રકારની જે કથા છે, રાજકથા, ભોજન કથા, અથવા જે કઈ પોતાના પ્રયોજનને છોડીને પંચાત થાય એ બધી વિકથામાં જાય છે. પોતાનું પ્રયોજન છોડીને કરતા કરવાનું મન થાય ને રસ લેવાનું મન થાય એ વિકથા છે, એ રસ નિરસ થઈ જાય. પહેલા એમ થતું હોય તેમાં નિરસ પણ આવી જાય. પછી આગ્રહ રહેવો એ મોટો દોષ છે, નાનો દોષ ધ્યાન છે. પછી પોતાના દોષ જોવે એમાં તો સૂક્ષ્મ દોષો પણ એને જણાય, મોટા દોષ તો જણાય કે એમાંનો સવાલ નથી, પણ સૂક્ષ્મ દોષો પણ જણાય આવે. અને વિકથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે, એમાં એને રસ આવતો નથી. અથવા તો વિકથામાં જુગુપ્સા પણ ઉત્પન્ન થાય, જુગુપ્સા એટલે ઘૃણા, આવી હું વાતો કરો છો, આ કોઈ વાત, આ કોઈ વાતનો વિષય છે, આપણને આવી બિલકુલ વાતો પસંદ નથી, આવી વાતો નકામી વાતો કરે, જુગુપ્સા થઈ જાય, ગમે નહીં, અણગમો આવી જાય. અને પાંચમું, જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામ છે તે પંચ વિષયાદિને વિશે અનિત્ય આદિ ભાવ દ્રઢ કરે. કેટલી પ્રેક્ટિસ છે સાંભળવા વખતે જ્ઞાની પુરુષ પાસે બેસીને જે સાંભળ્યું છે કે આ સંસાર અનિત્ય છે, એની અનુકૂળતાઓ બધી અનિત્ય છે, એમાં ક્યાંય જેટલા સંયોગો છે એ કોઈ સંયોગો ચાર દિવસની પણ પૂરી ચાંદની નથી, અનંતકાળમાં એ ચાર દિવસની ચાંદની નથી, આમ તો કહેવાય શું છે, અનિત્યને બધા કોઈ ચાર દિવસની ચાંદની એમાં હું રાજવું, પણ આ તો ચાર દિવસની ચાંદની નથી. આજે 150 વર્ષનું આયુષ છે એ અનંતકાળના કાળના સમુદ્ર પાસે, કાળના સિંધુ પાસે એક બિંદુ પણ એટલો બધો ઓછો કાળ છે. તો એની અંદર રોકાઈ જવું, રોકાઈને આખા આત્માને હોમી દેવો, એ જ્યારે મોક્ષને સમજાય છે ત્યારે એને જે સાંભળ્યું છે એને સમજ્યો છે, ત્યાર પછીના કાળમાં એટલે પ્રયોગના કાળે, પછીનો ઉદય તો પંચ વિષયનો છે, પંચેન્દ્રિયના વિષયનો, ખાવું પીવું વગેરે, એ વખતે વધારે બળવાનપણે શું પંચ વિષયાદિને વિશે અનિત્યાદિ ભાવને દ્રઢ કરે છે, ઉદય કાળે વધારે દ્રઢ કરે છે. સાંભળ્યું હોય ત્યારે એને રૂચ્યું હોય, ઉદય કાળે પ્રેક્ટિસ કરીને વધારે દ્રઢ કરે છે એમ છે. આવો પ્રકાર નાની પુરુષ ની ઓળખાણ થયા પછી જીવ ને ઉભો થાય એમ કેમ છે? આ તો પહેલી કરવા જેવો વિષય. આપણે ગુરુદેવ આપણને મળ્યા અને ગુરુદેવ ને આપણે ઓળખાતા, તો ઓળખાતા તો પછી આ બધા પરિણામ આ પ્રકારે થયા કે ના થયા? મેળ મેળવવા જેવો છે. વેપાર કરે અને શિલક ન મેળવે તો ક્યાં ગાડી જાય ખબર પડે. એટલે કહે છે કે જે જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે જે પોતાનો પુરુષાર્થ ની સ્ફૂર્ણા થાય છે, એ સ્ફૂર્ણામાં જે પ્રકારે જ્ઞાની પુરુષ પાસે સાંભળીને સ્ફૂર્ણા થઈ જાય છે, તેના કરતા પણ વિશેષ બળવાન પરિણામથી કે પંચવિષયાદિ ને વિશે, એટલે પાંચ પંચેન્દ્રિયના વિષયમાં જ્યારે જ્યારે ઉદયમાન પ્રવૃત્તિ થાય ત્યારે ત્યારે એ ભાવને વધારે દ્રઢ કરે છે કે અસાર છે, અનિત્ય છે, અને જીવને જરા પણ સુખનું કારણ નથી. છતાં આ જીવને રુચિ ને પ્રતિ કેમ વર્તે છે એનો એને ખેદ વર્તે. પ્રયોગશાળા બનાવે એનો ખેદ વર્તે, છતાંય પરિણામ થઈ જાય તો એની વેદના ઉભી થાય. એની પણ વેદના, વેદનાના પાંચ પ્રકારમાં આ પણ એક પ્રકાર છે. અર્થાત એનો અર્થ કરે છે. હવે ઉપર લાંબુ લાંબુ વાક્ય લખ્યું છે ને, એટલે એનો એનો હવે અર્થ કરે છે. અર્થાત સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ એટલે જાણ્યા પહેલા જેમ, એટલે જે જે પ્રકારના પરિણામથી આત્મા પંચ વિષયાદિને વિશે રખતો હતો, પહેલા પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે રસ પડતો હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો. એવો રસ એને પછી પડતો ફેર પડી જાય અને એવો એવો રસ ના આવે. અનિત્યાદિ ભાવના એટલી અને દ્રઢ થઈ હોય આમાં કઈ માલ નથી. અનંતવાર પંચેન્દ્રિયના વિષયો જે વર્તમાન પરિસ્થિતિમાં ઉદયમાં આવે છે એના કરતા સારા અને અધિક અનંતવાર આવી ગયા. શું આત્મામાં આવી ગયું? આત્મામાં કઈ આવ્યું નહીં. અત્યારે જે હોય એથી સારા સારા ઉદયો અનંતવાર આવી ગયા છે. કે આત્મામાં શું આવી ગયું? આત્મામાં કઈ આવતો? ખાલી ને ખાલી રહે છે, શૂન્ય નો શૂન્ય રહે છે. એ પ્રયોગ કાળે પોતાને અનુભવ થાય છે અને રસ ઉડી જાય છે. એટલે ત્યાર પછી તેવો રક્ત રહેતો નથી અને અનુક્રમે તે રક્તભાવ મળવો પડે તેવા વૈરાગ્યમાં જીવ આવે છે. એ પંચેન્દ્રિયના વિષયનો રસ મોળો પડવો એ મુમુક્ષુની ભૂમિકાનો યથાર્થ વૈરાગ્ય છે. મુમુક્ષુની ભૂમિકા ત્યાગની ભૂમિકા નથી, વૈરાગ્યની ભૂમિકા છે. વૈરાગ્યપૂર્વક ત્યાગ થાય તો તે યથાર્થ ત્યાગ છે અને વૈરાગ્ય આવ્યા વિના ત્યાગ થાય તો તે ત્યાગ સાચો ત્યાગ નથી રહેતો. કેમ કે અંદરમાં આ સત્યના પરિણામે એમ જેમ છે, રસના પરિણામે એમ જેમ છે. અભિપ્રાયો બદલે અને અભિપ્રાય બદલે ત્યારે રસ કર્યા વિના અને રસ તૂટ્યા વિના રહે નહીં. બધા દોષ ની અંદર રસ નિરસ પણ થાય મોળા પડે તો એનું બીજા બીજી ભાષામાં એ સાદી ભાષામાં એમ કહીએ કે મોળા પડે, એ પ્રકાર તો આવે આવે ને આવે છે. સ્વસન થોડો રહી જાય, આગ્રહ રહી જાય, ગમે તે પ્રકારનો દુઃખ રહી જાય, પણ એ મોળો પડે. મોળો પડે તો મોળો પીડ્યા વિના રહે જ નહીં, એનો રસ પીટ્યા વિના. બધાનો એક જો નિયમ કરો તો બધાને એમ થવું જોઈએ, પણ બધાને તો એક સરખો પ્રકાર હોતો નથી યોગ્યતાનો. એટલે જે મુમુક્ષુનો જેવો પણ પ્રકાર હોય એ પ્રકારના દોષની ચિકાશ ઘટી જાય. ફિક્કા પડે, મોળા પડે એનો અર્થ કે એની ચિકાશ ઘટી જાય, એની લાળ લંબાઈ નહીં અને ક્રમે કરીને એનો અભાવ થાય. એનું કારણ કે જે મુમુક્ષુતા આવી છે, એ મુમુક્ષુતા આવી છે ત્યારે જાગૃતિ સાથે સાથે આવી છે, અને જેટલી જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. તો જાગૃતિ સર્વથા નથી તો મુમુક્ષુતા પણ સર્વથા નથી, અને જેટલી જાગૃતિ છે એટલી જ મુમુક્ષુતા છે. નિર્ભાન દર્શનમાં એ વાત નથી પેલા પ્રકરણ. તો એ જાગૃતિ છે એ દોષને પકડે છે, ચાલતા દોષને પકડે છે. જેવો ચોરને પકડો એટલે ચોર ગમે એવો બળવાનો તો ભાગવા જ માંડે. આ બગડા પાકીટ નથી ચોરતા. તમને ખબર પડી કે મારા ખિસ્સા પર કોઈનો હાથ ગયો, તો તમે સીધો ત્યાં હાથ નાખો એટલે પેલો માણસ પાકશે. એ એમ નહીં જોવે કે આ દુબળો છે અને હું પહેલવાન જેવો છું, એમ નહીં જોવે, એ ભાગવાનો છે. એમ દોષ છે ને એ ચોર જેવા છે, કેમ કે જીવને ખબર નથી પડતી કે એના ગુણ રત્નને કેવી રીતે ચોરે છે. પણ જેવો ચોર પકડાય ભાગવા માટે જાગૃતિ ક્યાંથી આવે? અભિપ્રાય ક્યારે બદલાય? પૂર્ણ નિર્દોષ થવું હોય ત્યારે પહેલો પહેલો અભિપ્રાય ત્યાંથી બદલાય કે હવે મારે દોષનો એક કણિયો પણ જોતો નથી. છતાં દોષ થવાના, દોષ છતાં ચાલુ રહેવાના, પણ એ પકડાતા જશે. જેટલી જેટલી અવલોકનની પ્રેક્ટિસ આવશે તો પકડાશે, પકડાતા જશે. એમ પહેલા મોળા પડશે, મોળા પીડ્યા પછી એની જાત બદલાય. વર્તમાનમાં એ લોક ચોથા ગુણસ્થાને નાશ ન પામે, પણ અનંતાનુમુનિની જાત નાશ પામે. નહીં, પહેલા ગુણસ્થાનમાં સમ્યક દર્શન પહેલા અનંતાનુમુનિની જાત છે, એ જાતિ અપેક્ષાએ છે, એ દોષની જાતિ છે. એ તો તારે ચાર દોષ દસમા ગુણસ્થાન જાતિ બદલાતી જાય છે. ચોથા ગુણ સ્થાને પહેલી જાતિ બદલાય, પાંચમા ગુણ સ્થાન પછી બીજી બદલાય, પછી છઠ્ઠે સાતમે ત્રીજી બદલાય, દસમે બદલી જાય, પછી તો ક્ષીણ થઈ જાય. પછી કેટલીક પ્રકૃતિઓ આઠમામાં ક્ષીણ થાય છે, કેટલીક નવમામાં ક્ષય થાય છે, કેટલીક દસમામાં ક્ષય થાય છે. પ્રથમ જેમ આત્મા પંચે આ વિષય આદિને વિષય રક્ત હતો, તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો. રક્ત એટલે રસવાળો, રંગાયેલો, રસથી રંગાયેલો એને રક્ત કહે છે. શું? અને એ રસ ઉડી ગયા પછી એને વિરક્ત કહેવામાં આવે છે. રક્ત અને વિરક્ત સામે સામા શબ્દ છે. અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે, અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ. આ એક બહુ પ્રેરણાસ્પદ વચનામૃત છે કે જો સત્પુરુષનો યોગ થાય તો અનંતકાળે દુર્લભ એવું આત્મજ્ઞાન જરાય દુર્લભ નથી. કાંઈ એટલે જે બહુ જટિલ સમસ્યા છે એને સિદ્ધિ હળવી ફૂલ કરી નાખી, કાંઈ તમે સત્પુરુષની ઓળખાણ થઈ, યોગ થયો તો ઓળખાણ થઈ, એમ યોગ થઈને મળ્યા એમ નહીં તો અનંત પ્રાત્યંકર મળ્યા છે, સત્પુરુષ તો હજી નીચે છે, સત્પુરુષ તો એથી વધારે વાર મળ્યા છે, કેમ કે તીર્થંકર ઓછા થાય, સત્પુરુષ તો બીજું અનંત ગણા થાય, એ બધા મળ્યા છે, પણ યોગ થવાનો અર્થ અહીંયા ઓળખાણ પૂર્વક યોગ થયો તે યોગ, નહીતર યોગ તે અયોગ એમ લેવું, કેમ કે અયોગ માને યોગમાં કઈ કરતો પડ્યો નહીં, એને લાગતો થયો નહીં, માટે યોગ તે અયોગ. સત્પુરુષ નો યોગ થયા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી, પણ શરત છે કેટલીક, તથાપિ તો પણ એમ કહીને કહેવું છે, તથાપિ એટલે તો પણ સત્પુરુષ ને વિશે, તેના વચન ને વિશે અને તે વચન ના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય ને ત્યાં સુધી એ આત્મજ્ઞાન થવાનો પહેલું પગથિયું એવું આત્મકલ્યાણ નો વિચાર પણ એને ગણાય ગણી શકાય. સત્પુરુષ પ્રત્યે એને પ્રીતિ ભક્તિ હોવી જોઈએ, તેના વચનો ને વિશે પ્રીતિ ભક્તિ હોવી જોઈએ, અને તે વચન નો આશય જે આત્મકલ્યાણકારી છે, પુરુષોના વચન નો આશય આત્મકલ્યાણ જ છે, કારણ કે હવે આ તો પોતાનું આત્મકલ્યાણ છે, જેને પોતાના આત્મકલ્યાણ પ્રત્યે પ્રીતિ ભક્તિ નથી તેને તેના નિમિત્તભૂત એવા આત્મકલ્યાણકારી વચનો પ્રત્યે પણ પ્રીતિ ભક્તિ થાય નહીં, અને એ વચનોના કરતા એવા સત્પુરુષ પ્રત્યે પણ એને પ્રીતિ ભક્તિ થાય નહીં. આ તો ઓટોમેટિક જ છે કે જેને પોતાના આત્મકલ્યાણની રૂચિ થાય તેને આત્મકલ્યાણકારી નિમિત્તો પ્રત્યે એને પ્રતિપત્તિ થયા વિના, ત્યાં નિમિત્ત પ્રત્યેનો રાગ નથી લેવાતો, ત્યાં નિમિત્ત પ્રત્યેનો વિવેક શબ્દ વાપર્યો છે ગુરુદેવશ્રી પરમાગમ સાર 827, કે અહીંયા સાચા નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે, ત્યાં કોઈ નિમિત્તની વાત કરે તો તે ઉપાદાનના નામે ભૂલેલો જીવ છે, એવું લખ્યું છે 827, પાકું કરેલી આપણે. સાચા નિમિત્ત નું બહુમાન આવતું નથી એને ખોટા નિમિત્ત નું તો બહુમાન હોય જ, પાછું નિમિત્તાધીન દ્રષ્ટિ તો અનાદિ નો છે, ખોટા નિમિત્ત નું તો એને બહુમાન હોય જ, એટલે આનંદ સંસારી કીધું આગળ, તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. એમાં શું કેવું છે ગુરુદેવ, કે ઉપાદાન જે છે આત્મા છે એ તો બહુ સૂક્ષ્મ વિષય છે, અને નિમિત્ત છે એ સ્થૂળ વિષય છે, હજી સ્થૂળ વિષયમાં તારી ચાંચ બૂટતી નથી તો ઉપાદાન ને શું જોઈને વાત કરે છે, હજી તો સ્થૂળ વિષયમાં તને વિવેક નથી, તને સૂક્ષ્મ વિષયનો વિવેક હોય ક્યાંથી, તો શું તું આત્માની વાત કરતો હોય તો તું આત્માને માને ભૂલી લો જઈશ સુધા કશે, તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે, એવું કેવા રાગ નો લીધો, અહીંયા અહીં જ્ઞાન લીધું, મને ઓળખાણ થઈ કે આ દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ આ હાચા, આ સિવાય હાચા નહીં, તને એવી ખબર પડી, તને વિવેક થયો, રાગ થયો એમ નથી. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે, સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે એવા જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી, વિનય ને વિવેક છે, જ્ઞાનીને પણ આવ્યા વિના ન રહીએ, મુનિને આવ્યા વિના ન રહીએ, જ્ઞાનીની ક્યાં વાત કરો, મુનિઓના શાસ્ત્રમાં એમણે પોતાના ગુરુઓનો મહિમા કેવો કર્યો છે, ગજબનો મહિમા કર્યો છે, લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે કેવું લખ્યું છે, એવી બધી વાત કરનારા તો નિશ્ચયના બાને ભૂલેલા જીવો છે, તે વ્યવહારને સમજતા નથી, તે નિશ્ચય અને વ્યવહાર બંનેને ભૂલેલા છે. 827માં શું કહે છે, સત્પુરુષ નો યોગ થયા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી, તથાપિ સત્પુરુષ ને વિશે, તેમના વચન ને વિશે, તે વચન ના આશ્રય ને વિશે પ્રીતિ ભક્તિ થાય ને? હું તો વિચાર તો આવે સવાલ જ નથી. ભક્તિ આવે પણ સવાલ નથી, પ્રીતિ ભક્તિ આવે એમ એનો ઉછળે. ત્યાં સુધી તે જીવને આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર પણ ઉદયમાં ઉદય આવવા યોગ્ય નથી. એને ખરેખર આત્મકલ્યાણનો વિચારનો ઉદય નથી પણ નથી થયો. અને બે જુદા છે, બે પરિણામ જુદા છે. ઘણાને ભક્તિ હોય છે પણ પ્રીતિ નથી હોતી. પ્રીતિ હોય ત્યાં તો ભક્તિ હોય એને હોય જ. જેમ જ્ઞાન શુષ્ક હોય છે એવી ભક્તિ પણ એક શુષ્ક પ્રકારની હોય છે. પ્રીતિ ભક્તિ છે એ યથાર્થ ભક્તિ છે. કાંઈ નહીં, ત્યાં સુધી આત્મવિચાર પણ જીવને ઉદય આવવા યોગ્ય નથી. અને એમાં શું છે, કેવું લેવું છે, ભક્તિ છે બહુમાનના પર્યાય છે. બૌદ્ધિક સ્તર પર સમજણ થાય એટલે બહુમાન આવે, પણ એ જ્ઞાન પ્રધાન છે. જ્ઞાન પ્રધાનમાં પણ વિચાર પ્રધાન છે. ત્યારે પ્રીતિ ભક્તિ છે એ ફિલિંગ પ્રધાન છે. જ્ઞાન તો છે જ સાથે, પણ એમાં ફિલિંગ ભળી છે. બોલા પછી ફિલિંગ નથી એટલી ભળી, બહુમાન આવે છે. વૈચારિક સ્તરે બહુમાન આવે છે, નથી આવતું એમ નહીં. પ્રીતિ ભક્તિ થાય ત્યારે તો એ લાગણી વશ થઈ જાય, ફિલિંગ છે. ત્યાં સુધી આત્મવિચાર હૃદયમાં આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો તે જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહી શકાય. તે જીવને સત્પુરુષનો યોગ થયો છે એમ એને ખરેખર લાગ્યું જ નથી. લાગ્યું હોય તો આ પ્રકારના પરિણામ થયા વિના એટલે ત્યાં સુધી વાતને લઈ ગઈ. એ સિવાય એને શું શું લાગે કે તે જીવને સત્પુરુષનો યોગ થયો ત્યારે એવી ભાવના થાય અથવા એવો એને વિચાર આવે કે અત્યાર સુધી જે મારા પ્રયત્નો આત્મકલ્યાણને અર્થે હતા તે શું નિષ્ફળ હતા. લક્ષ્મણ ઘરના બાણની પીઠે હતા, અંધારામાં જ ફાયરિંગ કર્યું છે અથવા અંધારામાં જ કૂદકા માર્યા છે બધા, કાંઈ અમારું ઠેકાણું નહોતું એવું એને લાગ્યા વગર જે થઈને આવ્યો બરાબર ફેરફાર આવ્યો એને સમજણ પૂર્વક આવ્યો. અત્યાર સુધી ગડબડ કરી બધી ખોટી હતી, કર્મના ક્ષેત્રમાં ખોટા કૂદકા મારેલા, હવે જે છે એ બરાબર લાઈને હાથમાં આવી છે. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો તે હેતુ આટલો ભાવ એને, આવી ભાવના એને આવ્યા વિના હવે હું તરી ગયો, હવે હું તરી દઈશ, ચોક્કસ તરી દઈશ, આ યુગ હવે નિષ્ફળ જશે એવી એને અંદરથી પ્રતીતિ આવે છે, ભાવના આવે છે. લોક પ્રસંગમાં રહીને એટલે એ પેલા લોકસંગના એ બધું કરતો હતો, મારું કેવો દેખાવ કેવો થાય છે, વાંચન કરું છું તો કેવો દેખાવ થાય છે, સાંભળવા બેસું તો કેવો દેખાવ થાય છે, સામણી બોલું તો કેવો દેખાવ થાય છે, અથવા હું આવી પ્રવૃત્તિ કરું તો કેવો દેખાવ થાય છે ને તેવી પ્રવૃત્તિ કરું ત્યારે દેખાવ થાય. એ લોક પ્રસંગમાં રહીને એની નજર લોકોની સામે છે. જે નિષ્ફળ કેવી પ્રવૃત્તિ કરી હતી એ બધી આત્મકલ્યાણ અર્થે નિષ્ફળ ને સંસાર અર્થે સફળ. નિર્લક્ષ એટલે આત્મકલ્યાણના લક્ષ વગરની અને લોકોના લક્ષ વાળી સમાજના લક્ષમાં સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષના યોગે ન કરતા હવે સત્પુરુષનો યોગ થતા એ બધા પ્રકાર છૂટી જાય છે. જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવને આ યોગને અને વચનને વિશે જાગ્રત થવા યોગ્ય છે, જાગ્રત રહેવા યોગ્ય છે અને તે પ્રકાર ભાવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત યોગ ફળ જાય. અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગ થી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. એવું જે અપૂર્વ ફળ થવા યોગ્ય છે તેમાં અંતરાય કરનાર હું જાણું છું, એ મારું અભિમાન. હું સમજું છું ને હું જાણું છું. કુલ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય અથવા કેમ ફેરફાર કરી શકાય? અમારામાં તો આમ જ થાય, આપણે ત્યાં તો આમ જ થાય, આથી બીજું ન થાય. જે કઈ પરંપરા ચાલુ થઈ હોય કુલ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય અથવા કેમ ફેરફાર કરી શકાય? એવો લોક ભય, સમાજ નો ભય કે લોકો ટીકા કરશે, લોકોનો વિરોધ થશે, ભરણ થશે, એવો લોક ભય એક. બીજું, સત્પુરુષ ની ભક્તિ આદિ ને વિશે પણ લૌકિક ભાવ. જેટલી તાજી ભક્તિ કરીશ એટલું આપણું સ્થાન, આપણો દેખાવ, આપણી આગરૂ, આપણી છાપ, બધું સુધરશે, એની ગણતરી થશે. બધો લૌકિક ભાવ છે, ભક્તિ કરતા કરતા લૌકિક ભાવ છે. અને કદાપી કોઈ પંચ વિષય આકારે એવા કર્મ જ્ઞાની ને ઉદયમાં દેખીને, જ્ઞાનીને કોઈ કોઈ પ્રવૃત્તિમાં દેખીને, પંચેન્દ્રિયના વિષયમાં તેવા ભાવ પોતે આરાધવા પણ, કે એમને વાંધો નથી તો મને પણ વાંધો નથી, એ આદિ પ્રકાર છે. તે જ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે. આ બધા પ્રકારમાં અનંતાનુબંધીના ક્રોધમાન માયા લોભ આવી જાય છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. આનો વિસ્તાર કરવો એમ કે છે, અમે તો ટૂંકામાં લખ્યું છે કાગળમાં, વિસ્તારથી વિશેષપણે સમજવા યોગ્ય છે. તથાપિ અત્યારે તો જેટલું બન્યું તેટલું લખ્યું છે, અત્યારે તો પત્રમાં સમાવેશ થાય એટલું સંક્ષિપ્તમાં લખ્યું છે. પણ આ બધા પ્રકારો જે છે એ વિચારવા જેવા છે, વિશેષપણે વિચારવા જેવા. વિશેષપણે નો અર્થ શું થાય છે કે પોતાને જે જે પ્રકારના ભાવોમાં પ્રવર્તવું થતું હોય આમાં લખ્યા એ પ્રમાણમાં, કોઈ ને કોઈ પણ કોઈ પ્રકારમાં કોઈ આવી જાય, કોઈ પ્રકારમાં કોઈ આવી જતા હોય, કોઈ પ્રકારમાં એને વિશેષ ઊંડાણથી વિચારવું. કેમ કે બીજાના પરિણામો ને બીજાને આમ થાય છે એથી તો કોઈ પોતાને લાભ નથી થવાનો, મને શું થાય છે એ રીતે એનો વિસ્તાર કરવો, આમાં મને શું શું લાગુ પડે એવા પરિણામ, એ મને અંતરાય છે, એ મને અંતરાય છે આગળ વધવાની. એ જ અંતાનુબંધીના ક્રોધમાન માયા લોક છે. કોઈ એમ કે તો મને ક્રોધ નથી, પણ એ અનંતાનુબંધીના ક્રોધમાન માયા એની અંદર બધા પડેલા નિયમિત રાખો, નિયમિતતાની ટેવ પડી જશે મને, ટેવ પડી જશે.